భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ప్రాప్తే సన్నిహితే మరణే నహి నహి రక్షతి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భగవద్ గీత కించిత్ అధీత గంగా జల లవ కణికా పీత సుకృదాపియేన మురారి సమర్చా తస్య యమః కిం కురుతే చర్చా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. હવે 18મો શ્લોક ભગવદ્ ગીતા કિંચિત ધીતા ગંગા જલ લવ કણિકા પીતા સકૃત પિયેન મુરારી સમર્ચા તસ્ય યમઃ કિં કુરુતે ચર્ચા. આગલા શ્લોક અને આ શ્લોક બંને બહુ જ મહત્વના. આ શ્લોકમાં શંકરાચાર્યજી એમ કહ્યું અતિ અદ્ભુત વાત કરી છે. ભગવદ્ ગીતા કિંચિત ધીતા, શ્રીમદ્ ભગવદ્ ગીતાનું કિંચિત એટલે થોડું પણ, અધીતા એટલે અધ્યયન કર્યું છે જેણે ભગવદ્ ગીતાનું કિંચિત થોડું પણ શ્રવણ મનન અધ્યયન ચિંતન કર્યું છે. પછી બીજું કહ્યું ગંગા જલ લવ કણિકા પીતા, જેણે ગંગાજળનું બિંદુ તો ઠીક બિંદુની બિંદુડી, એક ગંગાજળનું કણ એનું લવ, એટલું પણ જેણે ગંગાજળ પીધું છે જિંદગીમાં, અને જેણે સુકૃત અપી એક વાર પણ ભગવાનની મુરારીની સમ્યક અર્ચા એટલે પૂજા, એક વાર પણ જેણે ભગવાનની પૂજા કરી છે, શંકરાચાર્યજી કે યમદૂત શું એને હાથ અડાડી શકે છે? એની ચર્ચા કરી શકે? એનું નામ લઈ શકે? વિચાર કરો કેટલો મહિમા, ક્યાંય સાંભળીએ નહીં એવો અદ્ભુત. ગીતા, ગંગા અને ગોવિંદ ત્રણેયનો મહિમા શંકરાચાર્યજીએ અદ્ભુત કહ્યો છે. હદ કરીને એમ હે, થોડું પણ જેણે એક વાર પણ જેણે થોડું પણ ભગવદ્ ગીતાનું અધ્યયન મનન ચિંતન કર્યું, ગંગા જળની એક નાનકડી બિંદુડી પીધી, એક કણ પીધો જિંદગીમાં એકવાર, અને એકવાર જેણે ભગવાનની પૂજા કરી, યમદૂત એની ચર્ચા કરી શકતા નથી, નામ ન લઈ શકે, અડી ના શકે. આ સંપદા ભારત વર્ષમાં છે, બીજે ક્યાંય નથી. બોલો આ વસ્તુ ક્યાંય. મજાની વાત એ છે, આગલા શ્લોકમાં શું કહ્યું હતું, ગેયમ ગીતા નામ સહસ્ત્રમ. ત્યાં ગેય શબ્દ વાપર્યો હતો, ભગવદ્ ગીતાનું ગાન કરો. અહીંયા શું વાપર્યો શબ્દ, અધીતા, અધ્યયન કરવાની વાત. ઘણા ઓલી ગેયમની વાત આવે તો ત્યાંય પછી ખાલી ખાલી ગાન કરવાથી શું થાય એ વક્તાને વિશ્વાસ નથી હોતો, વિદ્વાનોને વિશ્વાસ નથી હોતો કે ખાલી ગાન કરવાથી શું થાય. એમ ગાન તો બધાય કરે છે પોપટ રતન. એટલે પછી ગેયમનો અર્થ કરવા જાય એ શ્લોકનો, તોય પાછા ત્યાંય મનન, ચિંતન, અધ્યયન એવું બધું ગોઠવી જ દે, હજી સુધી એ ચોખ્ખું નથી જુદું પાડતા. પણ બે શબ્દો જુદા છે, બે શ્લોક જુદા છે. એટલે આપણે એ વખતે, તમને તો યાદ જ છે કે ખાલી શાસ્ત્રો, ભગવદ્ ગીતા એવું જ નહીં પણ રામાયણ હોય, ભાગવત હોય, વચનામૃત હોય, ભક્ત ચિંતામણી હોય, જે તે ગ્રંથો ભગવાનના ચરિત્રને કહેનારા, જ્ઞાનને કહેનારા, સ્વરૂપને કહેનારા, એનું ખાલી ગાન કરે ગાન, તો એના શું શું ફાયદા થાય છે એ આપણે વિસ્તારથી સાંભળ્યું છે આગલા શ્લોકમાં. ગાન કરે, સંસ્કૃતમાં હોય છે આ બધા શાસ્ત્રો આપણા, સવારના પહોરમાં ઉઠીને એનું ગાન થતું હોય, દામોદર સ્તોત્ર હોય, ભવ સંભવ ભીતિ ભેદનમ સ્તોત્ર હોય, શ્રી વાસુદેવ સ્તોત્ર હોય, જનમંગલ સ્તોત્ર હોય, આ બધા સંસ્કૃતના સ્તોત્ર સંસ્કૃતમાં ગવાતા હોય, કેટલું બધું મંગળ વાતાવરણ અને કેટલી પ્રાપ્તિ થતી હોય છે. સંસ્કૃત ભાષા એ દેવ ભાષા છે. બે જણા બેઠા હતા એટલે એક જણો કે આ દેવતાઓ છે ને એ સંસ્કૃતમાં જ વાતચીત કરતા હોય છે, એટલે હવે મારે સંસ્કૃત ભાષા શીખવી છે. પેલો કે કા, તો કે મરીને સ્વર્ગમાં જઈએ તો સંસ્કૃત આવડતું હોય તો દેવતાઓની સાથે વાતચીત કરી શકાય ને, સમજી શકાય એટલે. પણ પેલો કે તું નરકમાં જા તો મને અંગ્રેજી આવડે જ છે, તો મને ક્યાં વાંધો જ છે. ભાષાનો પ્રભાવ છે, ગમે તેવી રીતે તમે અંગ્રેજી સવારમાં એના સ્તોત્ર સ્તુતિ હોય, પ્રાર્થના આવતી છે બોલો, પણ એ સંસ્કૃતમાં જે ભગવાનને ખેંચે એ બીજી ભાષામાં ખેંચે. શાસ્ત્રો જીવે એટલે સંસ્કૃત થોડું ઘણું કમસે કમ ગાતા ગાતા વાંચતા બોલતા આવડવું જોઈએ. એના પોતાના સંપ્રદાયના જે સંસ્કૃત સ્તોત્ર સ્તુતિઓ હોય એ તો અવશ્ય આવડવી જોઈએ, અને એનું ગાન કરવું. ખાલી ગાન કરવાથી શું મળે એ આપણે તો સમજ્યા, આગળ સાંભળ્યું છે. અને અહીંયા હવે સાવધાનીથી શંકરાચાર્યજી આ શ્લોકમાં એમ કહે છે કે ભગવદ્ ગીતા કિંચિત ગીતા, થોડું પણ જેણે ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું, મનન કર્યું, ચિંતન કર્યું, યમદૂત એને અડી શકે, નામ લઈ શકે. ગીતાનો, શાસ્ત્રોનો આટલો બધો મહિમા. પર્ટિક્યુલર ગીતાની વાત કરી છે એટલે ખાસ એ વાત તો આપણે લેવી જરૂરી જ છે. ગીતાનો મહિમા છે જ, એમાં કોઈ બે મત નથી. ભગવાન સ્વામિનારાયણને પણ ભગવદ્ ગીતા પ્રિય છે, વચનામૃતમાં, શિક્ષાપત્રીમાં, સર્વત્ર એમણે ભગવદ્ ગીતાને ખૂબ યાદ કર્યા છે. હિન્દુ ધર્મનો મૂળ ગ્રંથ વેદ છે, ચાર વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એ વૈદિક સાહિત્ય એટલું બધું વિશાળ છે અને એટલું બધું ગહન છે કે સામાન્ય જનતાને એનો પરિચય પણ નથી, વેદ ગ્રંથનું દર્શન પણ નથી. પછી આવે ઉપનિષદ, એ વેદાંત છે, વેદનો સાર છે. એમાં ઉપનિષદ વિશેષપણે 108 ઉપનિષદ ગણાય, એમાંય એકાદશ ઉપનિષદ, 11 ઉપનિષદ વધારે મુખ્ય ગણાય. ભાઈ એનો અભ્યાસ કાંઈ બધાને થઈ શકે છે? એક તો સંસ્કૃત ભાષા હોવી જોઈએ, ટ્રાન્સલેટેડ ગમે તેટલું વાંચો પણ એવો કાંઈ અર્ક પકડાય નહીં. આપણે વચનામૃતને પણ ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરે છે તો ઘણા બધા ભાવ બદલી જાય છે. અને પાછી બુદ્ધિ જોઈએ, વેદ અને ઉપનિષદ સમજવામાં તો કેટલી પ્રખર બુદ્ધિ જોઈએ, સામાન્યનું કામ નથી. છતાં એક એક વાત સમજજો, પ્રખર બુદ્ધિ હોય, પ્રકાંડ વિદ્વાન હોય, વેદ ઉપનિષદ જીહ્વાગ્ર હોય, અર્ધી રાતમાં ભર ઊંઘમાંથી ઉઠાડો તોય પણ વેદની રૂચાઓ અને ઉપનિષદ કડકડાટ બોલીને અર્થ સહિત સમજાવી શકતો હોય એવો વિદ્વાન હોય તોય વાત સમજજો, તોય એમાં સાર વસ્તુ કેટલી છે એ ખોળીને બતાવવી કઠણમાં કઠણ છે. સાર એટલે ભાઈ માનવ જાતે આટલું કરવા જેવું છે, આટલું કરે એટલે નિશંક એનું કલ્યાણ થાય, એવો એસેન્સ અર્ક ખેંચીને તમારી આગળ મૂકવો, સમાજની આગળ મૂકવો કે પોતાને માટે તારવી લેવો, એ વેદ સાહિત્ય કે ઉપનિષદમાંથી પણ અત્યંત કઠણ છે, પ્રકાંડ વિદ્વાનોને માટે પણ. બરાબર છે ને? ત્યારે એવું જ વૈદિક સાહિત્ય અને ઉપનિષદ સાહિત્ય એનો સાર કાઢીને કોઈ તમને આપે તો કેટલું સહેલું પડી જાય. અને વિદ્વાનો જેને હાથમાં ન આવે એને જ્યારે આવો એસેન્સ અર્ક સાર કાઢીને કોઈ આપે તો એ ખુશ થઈ જાય ને. આખા સાગર એમાંથી આપણને ગાગરમાં કાઢીને આપે, બસ આમાં આવી ગયું બધું. સરળ પણ થઈ ગયું અને રસ્તો પણ ક્લિયર થઈ ગયો. આપણે શબ્દ વાપરો શું? નિશંક કલ્યાણ થાય. કારણ કે વેદ અને ઉપનિષદમાંથી એવું પણ સમજાય કે કદાચ બીજે રસ્તે પણ ચડી જાય, કેવળ કોરા કર્મ કાંડમાં જતો રહીએ તો ભારત વર્ષમાં એવું થયું ત્યારે એ પણ ભારરૂપ થયા હતા. સાર પકડવો કઠણ. તો વેદ ઉપનિષદ કલ્યાણકારી એમાં કોઈ શંકા નહીં, પણ એનો સાર નિષ્કર્ષ કલ્યાણદાયી કાઢવો બહુ કઠણ. ત્યારે એ કલ્યાણદાયી એવો સાર કાઢી અને આપણી સામે મુકાયો એનું નામ શ્રીમદ ભગવદ્ ગીતા. આ એનો સાર. અને પાછો એ સાર તારવીને કહેનાર કોણ? સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ. હવે પછી શું? સર્વો ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન. સર્વ ઉપનિષદ છે એ ગાવહ ગાય છે, ગાયો છે. અને દોગ્ધા એટલે દોહન કરનાર, દોગ્ધા એટલે દો ગધા નહીં, દોગ્ધા એટલે દોહનાર કોણ છે? ગોપાલ નંદન શ્રી કૃષ્ણ છે. સર્વ વેદ ઉપનિષદ સાહિત્ય છે એ ગાય છે અને એમનો દોહન કરનારા ભગવાન શ્રી કૃષ્ણ છે. અને જે દોહન કરી અને એ અમૃત જેવું દૂધ પીવડાવ્યું અર્જુનને એ સારનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. 18 અધ્યાય, 700 શ્લોક. વેદ સાહિત્યનો કોઈ પાર નહીં, ઉપનિષદો પણ વિશાળ, એમાં 700 શ્લોકમાં 18 અધ્યાયમાં પાઠ કરો તો 2-3 કલાકમાં થઈ જાય. અને આટલો અનુપમ કલ્યાણદાયી સાર એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. બેશક એ તો સમજ કી બાત હે ભાઈ, ન સમજે તો ક્યાં સમજે. જુઓ, કર્મ યોગની એટલે કે કર્મ કરવા વિશે વાત વેદ ઉપનિષદમાં કહેવાય જ છે, નથી કહેવાની એવું નથી. ઉપનિષદ હોય તો ઈશાવાસ્ય ઉપનિષદ હોય તો માનો કે એમાં તરત બીજા મંત્રમાં વાત આવે, કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષેત શતમ સમાહા. 100 વર્ષ સુધી કર્મ કરતા કરતા જીવો એવી ઈચ્છા કરો. સો વર્ષ જીવવાનું બધા કહો છો, પણ એમ નહીં, કેમ કુર્વન નેવે હે કર્માણિ, કર્મ કરતા કરતા તમે સો વર્ષ સુધી જીવો એવી ઈચ્છા કરો. કર્મનો મહિમા કયો, કર્મ સભર સો વર્ષની આયુનો મહિમા કયો ઉપનિષદે. એવી રીતે ઉપનિષદ વેદ સાહિત્યમાં કર્મની આખી વાત કહેલી જ છે. પણ હવે ગીતાની અથોરિટી તમે જુઓ, શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કર્મ કરવા વિશે, કર્મયોગ વિશે, કેવી સુંદર. અર્જુનજી જ્યારે એમ બોલ્યા કે પ્રભુ મારે લડવું નથી, મારે યુદ્ધ કરવું નથી, મારે સાધુ થઈ જવું છે, સંન્યાસી થઈ જવું છે, હું રીતસર એમ જ બોલે છે ને, મારે ભિક્ષા માગીને જીવન પૂરું કરી દઈશ, પણ મારે આ કંઈ પાપ કર્મ કરવા નથી, આમાં બહુ દોષ છે, એટલે મારે બધું છોડી દેવું છે, રણ મેદાન છોડવાની જ વાત છે ને. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, અર્જુન તું મને એ બતાવ કે એવું કયું કર્મ છે કે જેમાં દોષ થોડો ઘણો પણ ન હોય. કંઈક ને કંઈક દરેક કર્મમાં થોડો ઘણો દોષ છે જ છે જ છે જ. એમ એક હિંસારૂપી દોષ લ્યો તો એવું કયું કર્મ છે જેમાં હિંસા ન હોય, હોવાનો જ થોડા ઘણા દોષ, એટલે શું છોડી દેવાનું બધું. ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે, જો અથોરિટી જોઈજો તમે. અને અર્જુન બે ટૂંક વાત કરે છે ભગવાન, અર્જુન કર્મ છોડવાની જે એ કોઈ વાત કરતો હોય કે મારે કર્મ છોડી દેવું છે, તો એના જેવો કોઈ મૂઢ નથી, દંભી નથી, પાખંડી નથી, કારણ કે એના જેવું કોઈ મોટું જૂઠ પણ નથી કે મારે કર્મ નથી કરવું એવું કહેનારો ને કર્મ છોડી દીધા છે. કારણ કે બહુ સરસ વાત, એક ક્ષણમાંથી એક ક્ષણ માટે પણ કોઈ જીવ પ્રાણી માત્ર, જીવ પ્રાણી માત્ર, મનુષ્ય નહીં, જીવ પ્રાણી માત્ર એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર કોઈ રહી શકતું જ નથી. હવે એ કર્મ છોડવાની વાત કરે એનાથી બીજો મૂઢ કોણ. અને તું એમ કહે છો કે મારે બધા છોડી, આ દોષયુક્ત કર્મ છોડી અને મારે સંન્યાસી થઈ જવું છે, તો તારા જેવો પણ કોઈ મૂઢ નથી. અર્જુન કર્મ છોડ્યું, છોડાતું જ નથી, કોઈ ન છોડી શકે. આ તારું શરીર છે ને અર્જુન, એ કંઈ કર્મ કર્યા વગર ટકતું નથી. સમજાવટ જુઓ તમે, સમજાય તો તમને આમ દીવા થઈ જાય એવી વાત છે કે આ તારું શરીર છે એ પણ કર્મ કર્યા વગર ટકતું નથી, અને તું એમ કે છું કર્મ છોડી દીધા છે. તમે ખાઓ એ કર્મ છે, પાણી પીઓ એ કર્મ છે નથી, એમાં કેટલી હિંસાઓ છે ને, એટલે બધા દોષ લાગેલા છે. બોલો કેટલાય બેક્ટેરિયા હશે જ ખોરાકમાં, પાણીમાં, અને પાણી પીવું ખાવું એ પણ એક કર્મ જ છે ને. કર્મ એટલે ક્રિયા કરવી, શ્વાસ લેવો કર્મ છે, ઊંઘી જવું એ પણ કર્મ છે, ઘોર સુષુપ્તિ કર્મ છે અર્જુન, અરે સ્વપ્ન જોવું એ પણ કર્મ છે અર્જુન. કોઈ કદાચ શરીરથી એમનો મૂઢ થઈને બેસી જાય તો મનમાં ચિંતન કરશે એ કર્મ છે. કર્મ છોડીને ક્યાં જવાના, છૂટે જ નહીં કર્મ, કર્મ વગર જીવન નહીં. માટે અર્જુન સારી શ્રેષ્ઠ વાત એ છે, કર્મ છોડવાની વાત ન કરાય માય ફ્રેન્ડ. એમના તો સખા હતા ને બંને અરજ, ન છોડવાની વાત ન કરાય, કર્મ કઈ રીતે કરવું એ તું શીખી લે. કર્મ કરો, પણ કર્મ અને કર્મના ફળમાં આસક્તિ રહિત થઈને અર્જુન કર્મ કરો, બસ આ શ્રેષ્ઠ. જો બહુ ટૂંકમાં કહી દેશે ભગવાન, કર્મમાં પણ આસક્તિ નહીં. તમે વિચાર કર્યો કે મારે પેટ્રોલ પંપ નાખવો છે, મને સરકારીની ઇજાજત આપે, મંજૂરી આપે, પરમિશન આપે, પણ ન મળી, અને જો તમે દુઃખી થાવ તો એ કર્મની આસક્તિ થઈ. હતી ઈચ્છા, ધંધો થાય ન થાય તો ભગવાનની મરજી, તો એ અનાસક્ત છે. એટલે કર્મની પણ અનાસક્તિ અને પરિણામની પણ, ફળની પણ અનાસક્તિ. તમે ધાર્યું હોય કે પેટ્રોલ પંપ મળી ગયો, પણ તમે માન્યું હોય કે મહિને મને લાખનો પ્રોફિટ થવો જોઈએ, ન થાય, ખોટ જાય, કદાચ ગમે તે થાય, તો પણ રાજી, વધુ મળે તોય રાજી, ઓછું મળે તોય રાજી, ન મળે એવી રીતે અનાસક્ત થઈને કર્મ અને કર્મના ફળમાં રહીને કર્મ કરવું અર્જુન, આ બાબત શીખવા જેવી છે. યોગ કર્મસુ કૌશલમ, કર્મ ચોંટે નહીં એવી રીતે કર્મ કરવું એનું નામ જ યોગ છે. કેવી વાત, ખોળવા જાય સાર મળે. લ્યો ગોતો, ગમે એટલા વૈદિક ઉપનિષદ સાહિત્ય ખોળી લ્યો, યોગ કર્મસુ કૌશલમ શબ્દ નહીં મળે. આ કાનજી મહારાજ લઈ આયા. આ યોગ કર્મમાં કુશળતા મેળવો કે તમને અહીંયા કોઈ જન્મ મરણના ચક્રમાં કે દોષમાં ક્યાંય તમને નાખે જ નહીં, એવી રીતે કર્મ કરો, અનાસક્ત થઈને કરો. વાત જોજો, છતાંય અર્જુન હું તને ઓપ્શન આપું, અથવા ન થઈ શકે આવી રીતે અનાસક્ત ભાવે કર્મ, બધાથી તો ન થાય, ન થઈ શકે અનાસક્ત ભાવે, તો કર્તવ્ય કર્મ કરો ને બીજા રેવા દો. તમારે ભાગે જે આવી પડેલું કર્મ છે, કર્તવ્ય છે, પિતાનું પિતા તરીકેનું, પુત્રનું પુત્ર તરીકેનું, સૈનિકનું સૈનિક તરીકેનું, શિક્ષકનું શિક્ષક તરીકેનું, ડૉક્ટરનું ડૉક્ટરનું તરીકેનું, જે કર્મ આવ્યું છે ભાગે પોતાને, કર્તવ્ય કર્મ. અને કર્તવ્ય કર્મ નિયતમ કર્મ કુરુ અર્જુન, તારા માટે નક્કી થયેલું કર્તવ્ય કર્મ કર. એ રાગ દ્વેષ રહિત કરવું એનું નામ જ કર્તવ્ય કર્મ નિભાવ્યું કહેવાય. નિયતમ કર્મ કુરુ કોણ છે? રાગ દ્વેષ નહીં. આપણા માટે જે સહજ આવી ગયું એમાં આપણી પસંદગી ન હોય, એટલે આસક્તિ ન હોય. આસક્તિ ન હોય તો પછી દ્વેષ ન રાખવો જોઈએ. હા, મને ક્યાં આવી પડ્યું, મારે તો કરવું નહોતું, તો કર્તવ્ય કર્મનો સ્વીકાર ન કર્યો. મારે તો સાધુ થઈ જવાની ઈચ્છા હતી, પણ મારા બાપાએ મને પરણાવ્યો, હવે બોલવાનો અર્થ નથી. આવી ગયું છે બસ, હવે નભાવવું જ કર્તવ્ય રાગ દ્વેષ રહિત થઈને. તો એવી રીતે કર્તવ્ય સમજીને કર્મ કરો. છતાં એ કઠણ પડતું હોય તો ચાલો નેક્સ્ટ ઓપ્શન. તમે જે કર્મ કરો એને ભગવાનની પૂજા માનો. બોલો, ઓહો, ગીતા શું તમને વાત કરશે. જે કઈ કર્મ કરો, જેવી રીતે કબીર સાહેબ પેલી ચાદરો વણતા કાપડની, બજારમાં કાશીની બજારમાં વેચવા જતા, તો કોઈ પણ ગ્રાહક આવે એને કે બોલો રામ, કઈ લેવી છે, કેટલામાં પોસા છે, લ્યો રામ, આ ઓઢો રામ, મારા રામ જ ઓઢે છે, હું મારા બધા રામને માટે જ ચાદર બનાવું છું, રામ જ ગ્રાહક છે, બનાવનાર પણ રામ જ છે, પહેરનાર પણ રામ છે. એટલે જે કર્મ કરો ભગવાનની પૂજા માનીને કરો. ગ્રાહકમાં ભગવાન જુઓ, દર્દીમાં ભગવાન જુઓ, વિદ્યાર્થીમાં ભગવાન જુઓ, એની જ પૂજા કરીએ છીએ. તમારા જ બાળકને તમે દૂધ પીવડાવતા હો, પણ એમાં તમે કૃષ્ણનું દર્શન કરો, ઘનશ્યામનું દર્શન કરો, હું એને દૂધ પીવડાવું છું, વાત ફરી ગઈને હું પૂજા કરું છું, મૂર્તિ આગળ બેસીએ ત્યારે જ હું દૂધપાન ઠાકોરજીને કરાવું છું એવું નહીં. અત્યારે હું અમને બાબાને દૂધ પીવડાવું છું તો ઘનશ્યામ પ્રભુને જ પીવડાવું છું. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાં આશ્રિત, એમાં બેસીને એ જ પીએ છીએ. આપણે કોઈ સાધુ સંતોને રસોઈ આપીએ છીએ શું કામ, એમાં ભગવાન જમે છે એમ જ તો. આપણે એટલામાં પૂજાની ભાવના આવે છે, પણ જગતમાં ક્યાંય આવતી નથી, દુકાન ઉપર આવતી નથી, એટલા માટે આપણે ગળા કાપ બધાને છેતરીએ છીએ. જો કેટલું ઓછું થઈ જાય, પૂજા માનો તો કોણ છેતરે. ગ્રાહક આવે એમાં ભગવાન જોતો હોય, એની આગળ એમ 5 રૂપિયાની વસ્તુમાં એને 50 રૂપિયા કરશે, રાજી રાખશે, કેટલો ફર્ક પડી ગયો. એ કર્મ બંધન નહીં કરે. તો પૂજા માનીને કર્મ કરો અર્જુન. એ કઠણ પડતું હોય તો નેક્સ્ટ ઓપ્શન. તમને આ કઠણ પડતું હોય તો મામ અનુસ્વાર યુદ્ધ્ય ચ. અર્જુન જે કામ કરો મારું ભજન કરતા કરતા કરો. વિચારો શું ગીતા આપણને બતાવે. બસ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, રામ 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 રામ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જે કરો તે. ભણાવો તોય ભલે, ખેતીનું કામ કરો તોય ભલે, ધંધો કરો તોય ભલે. આપણે પેલા કરિયાણાના વેપારી ગઢાળીના કે કોઈ શેઠની એની વાત છે ને, કે જે કોઈ આવે ગ્રાહક, આવો ગોળ લેવો છે બાપા, આવો જય સ્વામી બેસો, ગોળ કેમ આપ્યો, અરે કેટલો લેવો છે, જય સ્વામિનારાયણ 2 કિલો લેવો, જય સ્વામિનારાયણ, આ સરસ સોનાની વીટી જેવો, જય સ્વામી, આના 5 રૂપિયા જય સ્વામી, આના 3 રૂપિયા જય સ્વામી, લો જોખી દઉં કેટલો, 3 કિલો જય સ્વામી, લ્યો આ લ્યો લઈ જાઓ જય સ્વામી, મૂકો પૈસા જય સ્વામિનારાયણ. આને કર્મ કેમ બંધન કરે? છતાંય અર્જુન એ કઠણ પડતું હોય તો નેક્સ્ટ ઓપ્શન કેમ ભાઈ? અખંડ ભજન ન પણ થાય તમને તો બધાને એવું હોય ને કે વળી કોઈ ભગતરોળો કહેશે એટલે તો તિલક ન કરે, ચાંદલો ન કરે, તો પછી આ ક્યાં બોલવું? મનમાં બોલીએ, મનમાં બોલવા જાય ભૂલી જાય, મૂળગું ભૂલી જાય. તો છેલ્લું ઓપ્શન આપ્યું ભગવાન શ્રી કૃષ્ણે કે અર્જુન એમ કરો ને, મદ અર્પણમ, મને કરવા માટે, અર્પણ કરવા માટે કર્મ કરતા હો એવી ભાવનાથી કરો. મતલબ કે તમે જે કમાવો એમાંથી તમે થોડું જરૂર પૂરતું સંસારમાં વાપરીશું, બાકીનું બધું ઠાકોરજી તમારા ને તમારા ભક્તોના બાળકો માટે વાપરીશું. આમ અમે દશાંશ વિશાંશ અને દાન પુણ્ય અર્થ કાઢતા કાઢતા આ કર્મ કરીએ તો એ કર્મ તમને જન્મ મરણ ઉભા નહીં કરે. આનાથી મોટી કર્મનું આટલું સાર કાઢીને કોણ આપે? એટલે ગીતા મહાન છે. જ્ઞાન યોગ જોવો, જ્ઞાન એટલે આત્મા પરમાત્માના સ્વરૂપનું તત્વતઃ જાણવું. વેદમાં કર્મકાંડ છે પણ જ્ઞાનકાંડ છે, ઉપનિષદ તો સ્વયં મૂર્તિમાન જ્ઞાનકાંડ છે. તો ગીતામાં આત્મા પરમાત્માનું બધું વર્ણન છે જ, પણ તમે 15મો અધ્યાય તમે લ્યો, કેટલો સુંદર, ટૂંકમાં તમને બધું જ જ્ઞાન આપ્યું. ઉપાડ જ એવો ઉર્ધ્વ મૂલ મધર શાખામ અસ્વસ્થમ રાહુર અવ્યયમ. હે અર્જુન, આ સંસાર એ વૃક્ષ છે, પણ વિચિત્ર વૃક્ષ છે. દરેક વૃક્ષના મૂળિયા નીચે હોય અને પાંદડા શાખાઓ ને એ બધું, બોલો તો ખરા, ઉપર હોય. અર્જુન, આ સંસાર વૃક્ષ એવું છે કે જેના મૂળિયા ઉપર નારાયણમાં છે અને નીચે એની શાખા પ્રશાખાઓનો પાંદડાઓ ફેલાયેલા છે, એવું આ સંસાર રૂપી વૃક્ષ છે. એમ માંડીને પછી બધી આખી સંસાર વૃક્ષની વાત કરી. મારી પાસે કેમ અવાય, મારું ધામ કેવું છે, યદ ગતવાના નૈવર્તંતે, પણ ક્યારે પહોંચાય કે નિર્માણ મોહા જીત સંગ દોષ, આ બધા દ્વંદ્વોથી રહિત થઈ જાય, આસક્તિઓ છૂટી જાય, કામનાઓ છૂટી જાય, મોહ છૂટી જાય, તો અર્જુન મારી પાસે આવે અને ત્યાં આવ્યા પછી એ ક્યારે પાછો પડતો નથી. તો આત્મા કેવો છે? આત્માનું સ્વરૂપ જગતનું કયું, આત્માનું કયું? કેવું? મમેય વાંશો જીવલોકે જીવભૂતા સનાતન. અર્જુન, આત્મતત્વ સ્વરૂપતઃ સનાતન છે, પણ મારી શક્તિનો એમાં અંશ છે, હું સર્વજ્ઞ છું, એ અલ્પજ્ઞ છું, શક્તિની દ્રષ્ટિએ અંશ છે, એવો એ મારો અંશ અણુરૂપ એવો જીવ છે. અને પુરુષોત્તમ તો દ્વાવિમૌ પુરુષો લોકે ક્ષરસ ચાક્ષરી એવ, અક્ષર અને અક્ષરી બંનેથી પર છે એવા ઉત્તમ પુરુષ એ પુરુષોત્તમ છે. એક જ અધ્યાયમાં આ બધું જ્ઞાન સારમાં સાર ભૂત આપી દીધું. આ એસેન્સ કહેવાય. પણ એનાથી મીઠી વાત એ છે કે વેદ ઉપનિષદ જે બ્રહ્મ તત્વને ઓળખવાની વાત કરે છે, એ બ્રહ્મ તત્વ સ્વયં સાકાર પ્રગટ રૂપે અર્જુન સામે વાત કરે છે, એ ગીતાની રોચકતા છે. એ કૃષ્ણ જે બ્રહ્મ એ તો એની સામે વાત કરે છે. વેદ ઉપનિષદમાં એ ઉદ્ધાર બ્રહ્મ છે, અર્જુનની સામે એ બ્રહ્મ વાતો કરે છે. વેદ સાહિત્યમાં જે વિશ્વરૂપ ભગવાનની વિરાટ પુરુષની વર્ણન છે, સ્તુતિઓ છે, પુરુષ સૂક્ત છે ને, ઓમ સહસ્ર શિરે ઘા પુરુકા સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગમ સર્વતસ્મિતાચતિષ્ઠત શાંગુલમ, આ પુરુષ સૂક્ત છે, વિરાટ વિશ્વરૂપનું સ્તુતિ. અહીંયા ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ પોતે વિશ્વરૂપનું અર્જુનને દર્શન કરાવે છે, સ્વયં દર્શન સામે ઊભું છે, પરોક્ષ નથી, પ્રગટ છે. આવું સુંદર જ્ઞાનકાંડ પ્રત્યક્ષ અને સારભૂત ગીતામાં લીધું. ભક્તિની વાત જો તો ભક્તિ માર્ગમાં તો ગીતા તો અજોડ, હે અર્જુન, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સૂચ. તું જરાય શોક જ કર્મ મૂકી જ દે, તું હું તને બધા પાપથી છોડાવી દઈશ.